તારીખ 26/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 393 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 334
339 પત્રમાં કેટલીક વ્યવહારિક વાત છાપી નથી સંકલન કરતા એ પણ ઈડરમાં અસલ પત્ર મળવાથી શ્રી સુભાનભાઈ પ્રત્યેના ગ્રંથમાં એમણે આખો પત્ર છાપ્યો છે. એમના કાકાજી સસરા રેવાશંકરભાઈ અને ધંધાની અપેક્ષાએ ભાગીદાર જે શરૂઆતમાં એમના પ્રત્યે બહુમાન ધરાવતા હતા, પાછળથી સંયોગિક પરિસ્થિતિમાં એમનું બહુમાન ઓછું થઈ ગયું. ભક્તિ હતી, ભક્તિ મટી ગઈ અને કેવા કેવા પરિણામ એ વિષય આ પત્રમાં નીકળે છે. સમજવાનો વિષય એટલો છે કે ઉદય પ્રસંગમાં જ્ઞાની પુરુષ સાથે રહેતા બહુ ભાગ અયોગ્યતાને કારણે જીવોને નુકસાન થાય છે. એ દ્રષ્ટિકોણથી પોતાને કેવી રીતે ઉદય પ્રસંગોની અંદર વર્તવું જોઈએ એટલો પારમાર્થિક દ્રષ્ટિકોણ આમાંથી વિચારવાનો છે. લખે છે, અમારો સંબંધ પ્રથમ ઘણી પ્રીતિથી વર્તતો હતો. તેમાં હવે ન્યૂનતા આવી છે એટલે પ્રીતિ અમારા પ્રત્યે એમની ઓછી થઈ ગઈ છે. અને અમને તો ગુણ ઉપર પ્રીતિ છે એ સિવાય અમને ક્યાંય પ્રીતિ નથી એમ લખે છે. અને અમારી ઉદાસીનતાને કારણે એમને જરા વધારે પરિણામ બગડ્યા છે કે અમે ધંધામાં પૂરું ધ્યાન આપી શકતા નથી. બને એટલું તો કરીએ છીએ, અનુસરણ કરીએ છીએ, તથાપિ સંતોષ ન થાય એ બનવા ચોક છે. હવે લખે છે, આગળ તેમને સત્સંગની અસર થાય તેવી દશા રહેતી. સત્સંગમાં બેસતા અને સત્સંગની અસર થાય એવી દશા એમને રહેતી. હાલ તેવું ઘણું કરીને રહ્યું નથી. જુઓ કેવી પરિસ્થિતિ, યોગ્યતા કેવી ઓછી થઈ ગઈ કે હવે સત્સંગની અસર થતી નથી. કારણ કે અમારું જે સ્વરૂપ કાંઈ તેમના જાણવામાં હતું તે પણ હાલ તો વિસ્મરણ થઈ ગયું જણાય છે. ઈશાની પકડ એટલી હતી એમને કે આ જ્ઞાની છે એવું જે એમનું હતું એ ભૂલી ગયા એ. અને તે વાત વિના તો કોઈ કાળે સત્સંગની અસર પણ થાય નહીં, જેથી તે અસર થતી અટકી અને વ્યવહારિક સંઘને વિશે અસર વર્ધમાન થયા કરી. પછી જે વ્યવહારિક પ્રસંગો પડ્યા એની અસર ખૂબ આવવા માંડે, જેનું પરિણામ તેમની દ્રષ્ટિમાં તેમના કલ્યાણ અકલ્યાણ વિશે તો ગમે તે આવતું હોય પણ અમારા હૃદયને વિશે તો વારંવાર આવે છે. એ તો જે સમજતા હોય એ જાણે, પણ અમને તો લાગે છે કે મને બહુ નુકસાન થાય છે, અને બહુ નુકસાન થાય છે. વારંવાર આવે છે કે જેને ઓળખવું જોઈએ, અનંતકાળમાં જેનું ઓળખાણ થયું નથી તેને જાણવા જોઈએ એવા જે કોઈ પુરુષ, તે પ્રાપ્ત થયા છતાં, પ્રાપ્ત થયા છતાં ને હરઘડી સાથે રહ્યા છતાં જે કાંઈ તે પ્રત્યે અપૂર્વ ભાવ આવે, ભાવ ગમે તે પ્રકારે હરઘડી રાખ્યા કરવો જોઈએ, તે ગત થઈ એટલે તે ગત થઈ તેને બદલે તે ગત થઈ એટલે ચાલ્યું ગયું તેને બદલે વ્યવહારિક ભાવ સર્વાંશે વરિતા કરે છે, આ મારા ભાગીદાર છે એને આમ જ કરવું જોઈએ, મારા ભાગીદાર છે એને આમ થતું, એને આમ કરવું જ જોઈએ, એને આમ કરવું જ જોઈએ. તો હવે તેને જે છૂટવાનો ઉપાય તે ક્યાંથી અને કયા કાળમાં પ્રાપ્ત થશે એ મોટો ખેદ રહે છે. એ ખેદનું સમાધાન કોઈ રીતે ચિત્ત કરી શકતું નથી. અરે રે, આને કેવો મોકો જાય છે હાથથી, કેવો મોકો હાથથી જાય છે, ક્યાં કાળમાં થશે આને હવે. કેમ કે તો ઊંધા ચાલ્યા, ઊંધા ચાલ્યા એટલે તો બીજો કાળ એને આવો મોકોનો બીજો કાળ મળવા મુશ્કેલ છે. તથાપી હાલ તો દિવસ વ્યતીત થયા કરે છે. પછીના વાક્યો પત્રમાં છે. કોઈ પણ જીવ, નીચેથી બીજો પેરેગ્રાફ, કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક કામમાં પ્રીતિ રાખે અને પરમાર્થ થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. આમ તો રેવાશંકરભાઈને ઉદ્દેશીને લખાયેલું છે, પણ મુમુક્ષુ એ વિચારવા જેવો વિષય છે કે આપણે આત્મકલ્યાણને ઈચ્છીએ છીએ. પરમાર્થને ઈચ્છીએ છીએ એટલે શું? આત્મકલ્યાણને ઈચ્છીએ છીએ. અને વ્યવહારિક કામમાં પ્રીતિ રાખીએ એટલે આપણો જે ઉદય છે એની અંદર આપણને પ્રીતિ હોય, રુચિ હોય, એમાં પકડ હોય આપણી, શું જે ઉદય હોય. હવે રેવાશંકરભાઈની વાત આપણે ભૂલી જવાની છે, હવે આપણી જાતને આપણે લેવાનું છે કે આપણે આપણું આત્મકલ્યાણ ઈચ્છીએ. એ ઈચ્છીએ એટલે આપણે સત્સંગાદિ સ્વાધ્યાય આદિ કરીએ, પૂજા ભક્તિ આદિ કરીએ, દયાદાન કરીએ, કાંઈ પણ સાધન કરીએ, અને વ્યવહારિક પકડમાં એમને આપણે રહીએ. વ્યવહારિક કામમાં પ્રીતિ રાખે, રુચિ રાખે, એની પકડ એવી નેવી રહીએ આપણે. કુટુંબ પ્રતિબંધ, સંયોગમાં પોતાપણો, સંપત્તિમાં પોતાપણો, આરંભ પરિગ્રહમાં જે પકડવાળા ભાવો છે બધા લઈ લેવા, શું તો પરમાર્થ પ્રાપ્ત થાય એમ કુરાળે બને જ નહીં, કોઈ દિવસ આત્મકલ્યાણ ન થાય. કેમ કે એ તો અવરોધક પરિણામ છે, અવરોધક પરિણામ એના એરિયા. જેમ સત્સંગ કરી અને કુસંગ કરે તો સત્સંગ ધોવાઈ જાય, એમ સત્સંગ કરે પરમાર્થ છે અને વ્યવહારિક કાર્યમાં ઉદયમાં પ્રીતિ રાખે, પકડ રાખે, તો એ તો એનું એ કુસંગ જ થઈ ગયું. એ તો બીજી રીતે એ સત્સંગ ધોવાઈ જ જાય, સત્સંગનું ફળ આવે જ નહીં. આત્મા જોઈએ, બીજું કઈ ઈચ્છે નહીં, માત્ર આત્મા જોઈએ છે. આ જગતને વિશે મારે કાંઈ જોતું નથી, મારો આત્મા જ જોઈએ છે, એ વગર ખરી ભાવના આવે નહીં, અને ખરી ભાવના વગર કોઈ દિવસ આગળનું કામ થવાનું નથી. ન વેદના આવે કે ન કોઈ બીજું સ્ટેજ આવે મોક્ષતાનું. એટલું લખ્યા પછી હવે જે અંદર નથી એવો પત્રનો ભાગ છે. અમને તો પાછળ એક જ પેરેગ્રાફ, ચાર લીટી આપી છે, આમાં તો બે પેજ આ બાજુનો ભરેલા છે અને ત્રીજો પેજ ભરેલો છે, ત્રણ પેજમાં લખાણ છે, એટલો બધો ભાગ કાપી નાખેલો છે. અમને તો હાલ પરમાર્થ ઈચ્છા મંદ થઈ ગઈ છે. એમને તો હાલ પરમાર્થ ઈચ્છા મંદ થઈ ગઈ છે. વ્યવહારિક સંઘમાં રુચિ રહ્યા કરે છે. વ્યવહારિકમાં શું છે? પોતાની રુચિ છે એટલે શું જોવે છે? આની આ જવાબદારી છે, આની આ જવાબદારી છે, આની આ જવાબદારી. ઈ કેમ જવાબદારી નો સંભાળે, ઈ કેમ જવાબદારી નો સંભાળે? આ પ્રકાર એને પોતાની સંસાર રુચિને લઈ આવે છે જીવને. તો એના ભાગીદાર હતા, આપણે કાં ભાગીદાર થાય ને કાં આપણા કુટુંબના સભ્યો સાથે થાય, એની આ જવાબદારી છે, એની આ જવાબદારી છે, એની આ જવાબદારી છે. એ જવાબદારી કેમ નથી સંભાળતા? કુટુંબિક સંબંધ પણ હતો. વ્યવહારિક સંઘમાં રુચિ રહ્યા કરે છે અને તેમાં બાહ્યથી અમારી કંઈક અડ રહેતી હશે નહીં તો તે રુચિ અત્યંત વર્ધમાન થાય એવું લાગે છે. એટલે કંઈક અમારી મર્યાદા રાખે છે હજી, એટલે કંઈક બ્રેક લાગે છે, અમારી હાજરીથી થોડીક બ્રેક લાગે છે, નહીતર તો રુચિ અત્યંત વર્ધમાન થાય એવું લાગે છે. યોગ્યતા માપી છે કે કંઈક અમારી અડ એટલે અમારી કંઈક શરમ, અમારી કંઈક છે શરમ, કંઈક અમારી હાજરીથી કંઈક અટકે છે હજી, નહીતર તો આમની ઘણી બેહદ રુચિ જાય એવું છે. બીજું કારણ પ્રીતિ ઓછા થવા વિશેમાં, એટલે અમારા પ્રત્યે એમને જે પ્રીતિ ઓછી થઈ એ વિશેમાં, જે અમે જાણીએ છીએ તે લખ્યું છે એટલે એમ કરીને લખે છે, લખ્યું છું કે ધર્મ સંબંધી જુદે જુદે પ્રકારે તેમને જે ભિન્નપણું દેખીને મનાઈ ગયું છે કે આમને પોતાને જે કાંઈ જણાયેલું તે વારંવાર ફેરવવું પડે છે, માટે તેઓ પોતે શંકામાં છે. એમ જો કે તેમણે વિચાર કરી સ્પષ્ટ માનેલું નહીં, પરિણામ એ આવ્યું કે તે વિશે કંઈક રુચિ હતી તે પણ હાલ તો નિવૃત્ત થવા જેવી થઈ છે. શું થયું કે અમુક જુદા જુદા પ્રસંગો ઊભા થયા એટલે એમને એમ જણાવ્યું કે આ પોતાનું મંતવ્ય ફેરવે છે. કૃપાળુદેવ આ પોતાનું મંતવ્ય ફેરવે છે, એમને વારંવાર ફેરવડવું પડે છે, માટે એ પોતે જ કંઈક શંકામાં છે. એટલે એમ કે અમે શંકામાં છીએ એવું એ માનતા થઈ ગયા. કોઈને કોઈ પ્રસંગો બન્યા હશે, એ તો એમને પ્રસંગ ક્યાં ક્યાં બન્યા લખ્યા લખ્યા નથી, પણ ભિન્ન ભિન્ન પ્રસંગોની અંદર જે એમના સ્ટેટમેન્ટ હશે એમના, એમાં એમને કંઈક વિરુદ્ધતા લાગી હશે. હું એક દાખલો આપું કેવી રીતે બને છે, કેવી રીતે શંકા પડે છે. ગુરુદેવ તો કોઈ વહીવટ હતો નહીં, વહીવટમાં પડતા નહીં. એક વાર આપણે શિરપુર વાળા ભાઈ ધન્યકુમારજી, બે લોકો આવેલા, ધન્યકુમારજી બ્રહ્મચારી છે, ત્યાં શિરપુરમાં આપણું તીર્થક્ષેત્ર સંભાળે છે. સિતંબરની સામે જેને બહુ મોટી લડત આપી ચંદ્રશેખર વિજય સામે, ધન્યકુમાર બિલકુલ બ્રહ્મચારી માણસ છે અને અંતરિક્ષ પાર્શ્વનાથનું મંદિર સંભાળે છે, દિગંબરો વતી નેતા જેવો માણસ છે. ત્યાં સોનગઢ આવેલા બ્રહ્મચારી માણસ, આઠ ભાઈઓ છે પણ એ સૌથી નાના ભાઈ છે, એની બ્રહ્મચારી તરીકે રહ્યા છે. કુટુંબ સંપન્ન સારું છે પણ એ પોતે કુટુંબથી જુદા રહીને પોતાનું સંભાળે છે, ધાર્મિક બધું, ધાર્મિક પ્રવૃત્તિ સિવાય કાંઈ કરતા નથી. એટલે ગુરુદેવે એમ કીધું, પૂછ્યું એને, કોકને પૂછ્યું કે ધન્યકુમારજી, ધન્યકુમાર રસોડે જમે છે ધનકુમાર, તો રસોડાવાળા રસોડાવાળા એના પૈસા લે છે કે? ત્યારે કીધું હશે, જેને પૂછ્યું છે એને કીધું કે અત્યારે તો બધાને પૈસા લેવાય છે, કોઈને કાંઈ મફત જમાડતા નથી, જે જમાવે એને રાબેતા મુજબ પૈસા લેવાય છે. તો કીધું બ્રહ્મચારી છે એના પૈસા ન લેવાય. ગુરુદેવે શું કીધું? એ તો બ્રહ્મચારી છે એના પૈસા ન લેવા જોઈએ. કે માણસ એમ કમાતો હોય તો ઠીક છે કે પૈસા આપે, પણ એ તો બ્રહ્મચારી છે, કાંઈ ધંધો કે વેપાર વ્યવસાય કરતા નથી, જીવન આખું ધાર્મિક પ્રવૃત્તિમાં સમર્પણ કરેલું છે, તો એના પૈસા ન લેવા જોઈએ. એ વખતે આપણે આપણા હાથમાં વહેવટ હતો, આપણને એમ છે ગુરુદેવનો આવો વિકલ્પ હોય તો આવા જે કોઈ વ્યક્તિ આવે એના પૈસા ન લેવા જોઈએ આપણે, અમને એમ વિચાર આવ્યો. એટલે એમ વિચાર આવ્યો કે ભાઈ આપણે અમુક અમુક જે લોકો અહીંયા આવે છે અને આવા બ્રહ્મચારી હોય કે જેને જીવન સમર્પણ કર્યું હોય ધાર્મિક પ્રવૃત્તિમાં, એને ખાવા પીવાના પૈસા અહીંયા ન લાગે, એને આપણે એક લિસ્ટ બનાવીએ અને ગુરુદેવને વંચાવી દઈએ અને એપ્રૂવ કરાવી લઈએ. એટલે ગુરુદેવ સાથે વાત કરી કે આમ વિચાર આવ્યો છે, તો કે અમે કાંઈ વહીવટમાં પડતા નથી હોં કે એવું કંઈ અમારે કાંઈ લાગવાનું નહીં, અને એમાં એમાં કંઈ આના કરશું નહીં. હવે એક એક બાજુથી પોતે અભિપ્રાય આપ્યો કે આના પૈસા ન લેવાય, બીજું કોરથી કહે છે કે અમે વહીવટમાં પડતા નથી, એ વાત અમારી કંઈ લાવતા નહીં સેન્કશન કરાવવા. કોન્ટ્રાડિક્ટરી થયું કે નહીં વાત? તો ઉદયમાં કેવા કેવા પ્રસંગો મને તમે હલી જાઓ. આ તો ધંધાનો વિષય હતો, ધંધાથી જોડાયેલા. ક્યારેક એવો વિકલ્પ આવે, કઈ કહેવાય નહીં, એક કોર વિકલ્પ આવે કે આના પૈસા ન લેવા જોઈએ, બીજી કોર વિકલ્પ એવા હોય કે અમારે કઈ પડવું નથી, વિવેકમાં અમારે પડવું નથી. છતાં વિકલ્પ આવી ગયો ત્યારે આવી ગયો, કહી દીધું તો કહી દીધું, એમાં શું થઈ ગયું? હા, યાદ છે તમને? મને બરાબર યાદ છે. બારીક બારીક આથી જોતા હોય ને, મને બરાબર ખ્યાલ છે. આપણે જતા એટલે હું જ બધી વાત કરતો, ગુરુદેવ સાથે વાતોમાં હું જ કરતો, બધી જઈને ના પાડી દીધી. અમારે કઈ કહેવાનો મતલબ હતો કે તમને શું જોવી જોઈએ, મારી પાસે શું બધું કરાવવા આવે છે? મારે માથાકૂટમાં ઉતરવાનું કઈ? એક વખત કીધું એટલે મારે કઈ બધી માથાકૂટમાં ઉતરવાનું, એમ એનો અર્થ થયો. તમને એક વખત કહી દીધું કે એક જણના પૈસા ન લેવાય એટલે મારે બધું સંભાળવાનું, વહીવટ તમારો એમ થઈ ગયો. એનું એ શું તમને આવી જોઈએ એમ એમનો કહેવાનો આશય હતો. હા, આપણે શું આજ્ઞાકારિતાના હિસાબે એમ કે અમને વાત કરીએ, પણ એમને વાત ન ગમી તો પછી વાત પૂરી થઈ ગઈ. પણ બીજી શંકા ન કરાય કે મંતવ્ય કેમ ફેરવે છે ને, કોન્ટ્રાડિક્ટરી કેમ વાત કરે છે ને, એવું કંઈ શંકા ન કરાય. શું આપણે આપણી રીતે સમાધાન કરી લીધું કે ઠીક છે, એમને વિકલ્પ જેવું કંઈ હોય જ નહીં, બોલાઈ ગયું તો ઠીક છે, બોલાઈ ગયું, એ વિકલ્પ એ વખતે આવી ગયો, એવો ઉદય હશે, એવો વિકલ્પ આવી ગયો, વાત પૂરી થઈ ગઈ, કંઈ પડે નહીં. આપણે આપણી સૂજ પ્રમાણે એ પ્રમાણે કરો. પછી અમુક અમુક જણનો નક્કી કરી નાખ્યું હતું કે આવા ત્યાં રસોડે સૂચના આપી દીધી કે તમે નોંધ કરી નાખો, આવે એવી વ્યક્તિ આવે ત્યારે તમે એના પૈસા નહીં લેતા જમવાના. પછી આપણી સૂજ પ્રમાણે લખાવી દીધી. એવું બને આમાં કે મંતવ્ય ફેરવવું પડે એમ, આમાં શું થાય કે આ પોતાનું મંતવ્ય ફેરવે છે, શંકા પડે. હા, ગાડી ખરાબ થઈ ગઈ છે, ના પાડી દીધી, એને ત્યાં બેસી જાઓ, ત્યાં ત્યાં બેસી જાઓ, આગળ નહીં આવતા. એવી રીતે એક મિનિટ મોડું થયું, પાછા આવ્યો તો કે નહીં, આગળ આવીને બેસવાનું, પાછળ નહીં બેસવાનું. એમ કે આગળ આવશો નહીં એમ કે, પાછળ બેસશો નહીં એમ કે, ક્યાં જવું તમારે? બહુ અઘરી વાત છે હારે રહેવું. એ બહુ યોગ્યતા જોઈને બહુ તૈયારી જોઈએ. ચોખ્ખે ચોખ્ખો અન્યાય કરે ને તો તે નગણ્ય થવો જોઈએ. હા, એટલી તૈયારી હોય તો હારે રહેવું, નહીં તો ન રહેવું, નહીં તો નુકસાન પોતાને થઈ જાય, બી એમને ન થાય, પોતાને નુકસાન થઈ જાય. ક્યાં રસોડે? ગુરુદેવ કીધું છે ક્યારેક એવો વિકલ્પ આવે, શું કહેવાય? એવું છે બધું. એટલે શું થયું કે એમને સત્સંગ વિશે કાંઈ રુચિ હતી તે પણ હાલ તો નિવૃત્ત થવા જેવી થઈ ગઈ છે, નાશ થઈ જવા જેવું થઈ ગયું છે. એક તો વ્યવહારિક પ્રસંગમાં પ્રીતિ અને બીજું પરમાર્થની અરુચિ, વ્યવહારની રુચિ અને આત્મકલ્યાણની અરુચિ, તેમાં આ કારણની માન્યતા થઈ ગયા છે. બીજા ઉપર તે જેવી સાધારણ માણસની બુદ્ધિ રહ્યા કરે છે તેવી લગભગની બુદ્ધિ અમારા પ્રત્યે થઈ ગઈ છે. સાધારણ માણસ જે રીતે અમને ગણતા હોય કે આ કોઈ વેપારી છે ને આ કોઈ ધંધામાં બેઠા છે ને, એવી એમને બુદ્ધિ થઈ ગઈ છે કે પણ પોતાના કુટુંબ માટે આપણે હાથે ધંધામાં બેસી ગયા છે. હવે એ કારણ ખરું કે ખોટું તે તમે જાણો, આમ થયું હોવાથી, આમ થયું હોવાથી જ અમે મજૂરી જેવું કામ કરીએ છીએ. શું? આમ હોવાથી અમે મજૂરી જેવું કામ કરીએ છીએ. તે તેઓ નજરે દેખાતા છતાં કઈ બીજા ભાવમાં આવી શકતા નથી, તો એને એમ થતું નથી કે આવું મજૂરી જેવું કામ આની ભાઈ ન કરાવાય, આવું નોકર જેવું ચાકર જેવું કામ ન કરાવાય. નજરે જુએ છે એમને ભાવમાં ફેર નથી પડતો. અર્થાત હાલ જે કરીએ છીએ તે અમે અમારી વ્યવહારિક સ્થિતિમાં ઘણી હલકી પંક્તિએ જઈને કામ કરીએ છીએ. મજૂરી જેવું એટલે ઘણી નીચે નીચેની પાયરી વાળાનું અમે કામ કરીએ છીએ, તથાપિ તેમને કાંઈ તેમને આશ્ચર્ય વર્તતું નથી. જેમ કોઈ પટ્ટાવાળાનું કામ હોય તો અમે કરી લઈએ કે ચાલો ભાઈ અહીંયા કાગળ પહોંચાડવાનો છે તો ચાલો હું પહોંચાડી આવું. નજરે જોવે કે નાનામાં નાનામાં હલકામાં હલકું કામ પોતે કરી લઈએ છે તો ના ન પાડે કે તમારે એ કામ નથી કરવાનું એમ ન કહે. છતાંય કઈ નઈ, આ તો પોતાને સામાજીવની કરુણા, સામા ઉપર કરુણા આવીને પોતે એ રીતે વર્તતા હતા. એમ હજુ તેથી પણ ઉતરતી પંક્તિનું કામ કરવામાં આવે તો પણ હાલ તો વ્યવહારિક નજર આડે બીજું કઈ સૂજે તેમ નથી. હજી આથી ઉતરની પંક્તિનું કામ કરીએ ને તો એમને તો બીજું કઈ સૂજે એમ નથી. અને હવે જો એમ થોડો કાળ રહ્યું હોય તો આ કામથી નિવૃત્ત થઈ જવાનો ગઈકાલથી નિશ્ચય કર્યો છે. હવે ધંધો છોડી દેવો, આપણે એટલો વૈરાગ આવ્યો કે ધંધાથી છૂટું થઈ જવું. આ કામની નિવૃત્તિ પૂર્વ કર્મ જોતા તો હાલ થાય તેવું દેખાતું નથી, એટલે ધંધો મૂકી દઈએ એવું પૂર્વ કર્મનો પ્રેશર એટલું દેખાય છે કે ધંધામાંથી છૂટા થઈ શકે એવું હાલ તો દેખાતું નથી. 25મું વર્ષ છે. ધંધો છોડે એવું ના ઘણા કારણો છે એવું લાગ્યું કે ઓલા જ લોકો જે ફાઇનાન્સર હતા એ બધા હલવાઈ જાય, કેમ કે એ લોકોને કોઈ ધંધાની શું જ નહોતી, આમના આધારે શરૂ કરેલો, બહુ કુશળતાથી ધંધો કરતા હતા. હવે એમને અધવચ્ચે દરિયામાં વામે એના જેવું થઈ જાય, વાણમાંથી પડતા મૂકે એના જેવું થાય, ક્યાં તો તમે તો ડૂબ્યા તમારું તમે જાણો પણ અમને કાંઈ ડૂબાડો, એટલે અન્યાય, મોટો અન્યાય થાય, બહુ પરિણામ બગડી જાય. કેટલા હમણાં બગડી જાય? બહુ જ બગડી જાય. ક્યાં તો અમને આ તો અમને ડૂબાડી દીધા, આ માણસે તો અમને ડૂબાડી દીધા, એને પહેલેથી નહોતું બેસવું. હા, એટલે એવું ન કરે, કોઈનો વિશ્વાસઘાત કરવા જેવું થઈ જાય ને, એટલે હદે ન જાય. ભલે પોતાને ગમે એટલું સહન કરવું પડે પણ વિશ્વાસઘાત કશુંથી ન જાય. પોતે તો સામાન્ય સ્થિતિમાં હતા, પહેલેથી પિતાશ્રીની સ્થિતિ બગડેલી હતી. એમાં શું છે કે ભવાણી આવેલા ને બંદરના હિસાબે આવેલા, બંદર પુરાઈ ગયું અને બંદર એ ધંધો કરશું, એ બંદર એ ધંધો રહ્યો નહીં અને કુટુંબ પરિવાર મોટો થઈ ગયો. આ બાજુ એમાં આ મોટા હતા એટલે પછી એમણે જવાબદારી સંભાળી લીધી અને એમને પોતે પણ એમ કીધું કે આપણે આ કામ કરશું, આ કામ કરશું. ઓફર આવી હોય તેની સામે પોતે પોતાની સૂઝ બતાવી હોય એટલે ઓલા લોકોને એમ થયું કે આ માણસ કામ કરતો હોય તો આપણે કરવા જેવું. એટલે એ વખતે એમણે મુંબઈમાં પેઢી નાખવાનું સલાહ આપી હશે. ક્ષેત્ર તો પૈસા કમાવાનું બહુ મોટું, એમાં તો કંઈ સવાલ જ નહીં આજે કે તે દિવસે પણ. હા, એટલે એમની સૂચ પ્રમાણે એ લોકોએ શરૂ કર્યું. એમ
તમારો વધારે
વકીલાત માતા, રેવાશંકરભાઈ વકીલાત માતા. તો કમાણા છે, લો ધંધામાં પછી કમાણા છે. આ 25મા વર્ષે જે નથી કમાણા, પણ પછી કમાણા છે. બરાબર. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતા તો હાલ થાય તેવું દેખાતું નથી, અને અમારે જો ઉપર જણાવેલા નિશ્ચય પ્રમાણે વર્તવું પડે તો પછી બીજું કોઈ કામ કરવું જોઈએ. એટલે આર્થિક સ્થિતિમાં પણ બીજું કોઈ કામ કરવું, કે કમાણા તો નહોતા અને તે કરવાની તો અમારી સ્વપ્ને પણ ઈચ્છા નથી, કે અહીંયા તોડફોડ કરીને પછી બીજું શરૂ કરીએ. બીજું તો કરવું, તો આને સાથે વિશ્વાસઘાત કરીને બીજું કરવા જેવું થાય ને, તેવું તમે સ્વપ્ને પણ ન ઈચ્છે એમ કે છે. અને જયારે પ્રવૃત્તિ જ કરવી પડે એવું છે, ત્યારે હવે પૂર્વકર્મ પ્રમાણે થઈ પડશે બધું. એને ભક્તિ થઈ કે એને અપ્રીતિ થઈ તો એનું નુકસાન જ નહીં છે, બીજું શું થાય. પછીનો પછીનો અપશબ્દો આમાં છે, મૂળ પત્રમાં, આ પુસ્તકમાં, કે આ કામ પછી ત્યાગ એવું અમે તો જ્ઞાનમાં જોયું હતું, અને હાલ આવું સ્વરૂપ દેખાય છે એટલી આશ્ચર્ય વાર્તા છે. એટલે કે પછી ધંધાનો ત્યાગ થશે આટલું કામ કર્યા પછી, પણ અત્યારે તો કંઈ એવું દેખાતું નથી, એટલે અમને આશ્ચર્ય થાય છે. આમ કેમ થયું એમ. પછીના શબ્દો નથી પાછી. આવી વાત અમે કોઈને જણાવવાને ઈચ્છીએ નહીં, પણ કોઈ રીતે તેમના પ્રત્યે અદોષ બુદ્ધિ ઓછી ન થવા દઈને જે ચિત્તમાં હતું તે લખ્યું છે. એટલે આવી અંદરની વાત કોઈને કહીએ એવું અમે ઈચ્છતા નથી, પણ કોઈ રીતે તેના પ્રત્યે અદોષ બુદ્ધિ ઓછી ન થવા દઈને જે ચિત્તમાં લખ્યું હતું તે જેવું હતું એવું જ લખ્યું છે ટૂંકામાં. દોષ બુદ્ધિ કે અદોષ બુદ્ધિને મધ્યસ્થને જેવું હતું એવું લખ્યું છે. પછીના શબ્દો મૂળમાં છે, કે અમારી વૃત્તિ પરમાર્થ આડે અવકાશ નથી. અમારી વૃત્તિનો પરમાર્થ આડે અવકાશ નથી, એટલે અમે તો અમારા આત્માના રસ્તે એટલા બધા જઈએ છીએ કે અમને તો બીજું કોઈ અમારી વૃત્તિમાં બીજો અવકાશ જ નથી. કાંઈ એક આત્મકાર્ય એક જ, એ સિવાય બીજો કોઈ અવકાશ નથી અમારી વૃત્તિની અંદર. તેમ છતાં ઘણો ખરો કાળ આ કામમાં ગાળીએ છીએ. અવકાશ નથી વૃત્તિમાં, છતાં આ કામમાં અમે ઘણો કાળ વેપારની અંદર ગાળીએ છીએ ઘણો કાળ. તેનું કારણ માત્ર તેમને દોષ બુદ્ધિ ન આવે એટલું જ છે. એને ઉપર કરુણા છે એટલે કરીએ 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 છીએ. તથાપિ અમારી વર્ધના જ એવી છે કે જીવ તેનો જો ખ્યાલ ન કરી શકે તો તેટલું કામ કરતા છતાં પણ દોષ બુદ્ધિ જ રહ્યા કરે. શું અમારી વર્તના એવી છે કે એ જો એ ખ્યાલ ન કરે તો એને તો પછી અસંતોષ ને અસંતોષ જ રહ્યા કરે, દોષ બુદ્ધિ જ આવે. હજી આટલું આ ભૂલી ગયા, આ બરાબર ન કર્યું, આ આમ કરવાની જરૂર હતી, આમ હતું તેમ હતું એમ આવ્યા જ કરે. અને હા એ બધે કામ કર્યું છે, બહુ દબાઈને કામ કર્યું છે. પત્ર અહીંયા પુસ્તકમાં પૂરો થાય છે, પણ આની અંદર હજી થોડું બાકી છે, એકાદ પેજ જેટલું, પોણા પેજ જેટલું. ઉદાસ પરિણામનું મોટું કારણ તો એ થયું છે કે કામ અમે કરીએ છીએ તે કામ તે પણ કરી શકે તેમ છે, છતાં તેવો તો ખ્યાલ પણ તેમને આવતો નથી. જેની પાસે ન કરાવવું જોઈએ તે કરે છે, તે અતિ તુચ્છ થાય છે. માટે એમ લાગે છે કે કંઈક અમારા કામમાં મારા કરતા તેમણે પોતાનું મોટાપણું માની લીધું છે. એક તો ઉંમરમાં મોટા હતા, સગામાં સસરા થતા, કાકાજી સસરા થતા હતા, અને ઇન્વેસ્ટર હતા, એટલે એમણે મોટાપણું માની લીધું છે. એટલે એમ કે આ તો નોકરની જેમ કામ કરે જ ને, એમાં હું તો વર્કિંગ પાર્ટનર છે અને વર્ક કરવું જ પડે. અને તેમ અમને તો ઘણી વખતના પ્રસંગથી લાગ્યા કરે છે. અને અમારાથી મોટો થઈ રહેવા માગે છે તેની સાથે રહેવાનું ગમે નહીં, પછી ભલે ને તે ચક્રવર્તી હોય. આ એમની ખુમારી છે, કોઈ એવી રીતે રાખવા માગે કે આને તો મારા અંડરમાં રહેવું જોઈએ, હું એને એ મારા થકી અહીંયા છે, હું ન તો ખબર પડી જાય. એવું આમ મારે આશ્રિત જાણે છે તો એ તો મોટો ચક્રવર્તી હોય ને તો એ રહેવાનું ગમે નહીં. તો એમ કહી દઈ તમે તમારા ઘરે, અમે અમારા ઘરે. કાને તો મારા અંડરમાં રહેવું જોઈએ, હું એને એ મારા થકે અહીંયા છે, હું ન તો ખબર પડી જાય. એવું આમ મારે આશ્રિત જાણે છે તો એ તો મોટો ચક્રવર્તી હોય ને તો એ રહેવાનું ગમે નહીં. તો એમ કહી દઈ તમે તમારા ઘરે, અમે અમારા ઘરે. કારણ કે તેથી આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય છે. કેમ, શું દ્રષ્ટિકોણ છે એમાં? કે તેથી આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય છે અને એ જ આત્મજ્ઞાનને ચૂકવનાર થાય છે. જો આંખો મારી છે, જો એવી રીતે આશ્રિતપણે દીનપણે રહેવામાં આવે તો આત્માનું અનંત સામર્થ્યનો સ્વીકાર આત્મજ્ઞાનમાં કેવી રીતે થાય? ન થાય. માટે એવી સ્વતંત્રતાનો ભંગ અમે નથી કરવા ઈચ્છતા. અમારો આત્મા સ્વતંત્ર છે, અંદરમાં ત્રણ લોકનો નાશ બિરાજે છે, પછી દીનતામાં આવવાનો ક્યાં સવાલ છે? ઠીક છે કે એના પરિણામ ન બગડે, એના આત્માનું અહિત ન થાય, કેમ કે એમાં અહિત ઘણું થાય છે. કોઈ સામાન્ય માણસ ભાગીદાર હોય અને આમ વર્તે અને જે કર્મ બંધાય, અને કોઈ જ્ઞાની પુરુષ હોય એના ભાગીદારને આમ વર્તે અને કર્મ બંધાય, એમાં બહુ મોટો ફેર છે, બહુ મોટો ફેર છે, એને બહુ નુકસાન થાય. અને એ પોતે જાણતા હતા એટલે એની કરુણાથી એ પોતે ગમે તેવું મજૂરી જેવું કામ કરી લેતા હતા, હલકી કક્ષાનું કામ કરી લેતા હતા. એમાં શું હોય છે, સવારે દુકાન ખોલી હોય ને કોઈ ન આવ્યું હોય ને ગાદી સાફ કરવાની હોય, બ્રશ લઈને ખામણી લઈને વાળી નાખવાનું હોય તો વાળી નાખે લ્યો, વાળવા વાળવા માંદો હોય ન આવવાનો હોય, જે ગાદી સાફ કરીને તૈયાર કરતો હોય એ દુકાન ખોલવા વાળો જ ન આવ્યો હોય, ગમે એવું કામ કરી લેતા હતા. મેં તો સાંભળ્યું નથી, પણ હવે ગમે એવું મજૂરી જેવું કામ કરી લેતા હતા. ટૂંકામાં ફિઝિકલ એક્સરસાઇઝ થાય એવું કામ કરી લેતા હતા. બરોબર વાત નહીં, શું ગમે એવું નીચે હલકી પાયરીનું લખ્યું છે ને, ખબર ખબર જ ન પડે, ન લખ્યો તો ખબર. હા, તમારા ઘણા ખરા પત્રોનો ઉત્તર લખી શકતો નથી તેના બે કારણ છે. તેમાંનું ઉપર કહ્યું તે એક કારણ છે, જો તે વિશે કઈ રસ્તો જડતો હોય તો લખશો. ઠીક, સુભાગભાઈને લખે છે, તમારો શું મત પડે છે, મારે શું કરવું જોઈએ બોલો, એમને સલાહ પૂછાવે છે. આત્મીયતા ને એમની નિર્મળતા ઉપર વિશ્વાસ છે. એમની નિર્મળતા ને એમની સૂઝ ઉપર વિશ્વાસ છે. આ પત્રમાં ને આ સિવાયના પત્રોમાં પણ એમણે આ આવી વાતો લખી છે. 28મા વર્ષમાં છે, આવશે આપણે. હા, કે મારે વર્તમાન પરિસ્થિતિમાં કર્મની નિર્જરા તો ઠીક ઠીક પ્રમાણમાં થાય છે, પણ હજી ઝડપથી કરવી હોય તો શું કરવું જોઈએ? હા, એવું સુભગભાઈને પૂછતા હતા. હજી તીવ્રપણે મારે એકદમ નિર્જરા કરવી હોય તો મારે શું કરવું જોઈએ તમે જણાવ્યું. ત્યારે એમણે કંઈક લીખું એમના યોગ્યતા પણ, તો કે એમ નહીં. પછી અમે દલીલ આપે છે બીજા પત્રમાં કે આવી તો યોગ્યતા છે જ, તમે લખો છો એવી, હવે એથી આગળની વાત તમે બતાવો. એ બધા પત્રો વ્યવહાર ચાલ્યો છે, આવશે તો આપણા સૌભાગ્યભાઈ સાથે ચાલ્યું છે ને એટલે આવશે. એવી રીતે પત્રો દ્વારા પણ એવો સત્સંગ કરતા હતા, પોતાના આત્મકલ્યાણમાં વિશેષ આગળ વધવા માટે પણ એ ચર્ચા કરતા હતા. એવું બધું હતું. હા, એ દેખાય આવે છે. એમણે જે ચર્ચા કરી છે એમાં સુભાગભાઈને લાભનું કારણ થાય, પણ એમનો દ્રષ્ટિકોણ ખરો, એ દ્રષ્ટિકોણ ખરો એમનો. પણ બહુ મુક્ત રીતે ચર્ચા કરતા હતા. નહીં તો નિવૃત્ત થવાનો રસ્તો લખવો, કે આ પ્રવૃત્તિમાં શું કરવું એ જ લખશો. નહીં તો નિવૃત્ત થવાનો રસ્તો લખવો કે જેની સાથે તે બધી પ્રપંચતા પણ નિવૃત્ત થઈ જાય, બધી લપટ પૂરી થઈ જાય. વસ્તુ દ્રષ્ટિએ આ પત્ર જ્ઞાનનો છે, આ માત્ર તમને જાણવાર્થે લખ્યો છે. એટલે રેવાશંકરભાઈ ઉપર તમને કોઈ દ્વેષ બુદ્ધિ થઈ જાય એટલા માટે નથી લખતો. વસ્તુ દ્રષ્ટિએ આ પત્ર જ્ઞાનનો છે. જ્ઞાનનો છે એટલે શું સમજવાનો છે? કે જ્ઞાનીની સાથે હૃદયમાં રહેનારા કેવી ભૂલ કરે ન સમજે તો, અને આપણે સાથે રહેવાનું થાય તો પણ કંઈ કોન્ટ્રાડિક્શન ઊભું થાય તો ધ્યાન રાખવાનું. જ્ઞાનનો એટલે સમજવાનો, સમજણ કરવાનો. પરમાત્મા દ્રષ્ટિકોણ શું છે એ સમજણ કરવાની વાત છે. અનેક પ્રસંગ બને. એ રીતે ત્યાર પછીનો પત્ર પણ સૌભાગભાઈ ઉપરનો છે. હા, પ્રશ્ન અહીંયા પત્ર પૂરો થયો. આ પત્ર જ્ઞાનનો છે, માત્ર તમને જાણવા અર્થે લખ્યો છે. એમ 339 બાકીનો અંશ પણ અહીંયા સમાપ્ત થાય છે. એ તો એક માત્ર જેને હેતુ હોય ને એ રહી શકે, એનું કારણ એ છે કે એને સાથે રહીને કોઈ અંશે પણ કલ્યાણ થયું હોય છે. જેને કોઈ અંશે અસર થઈને કલ્યાણ ન થયું હોય ને એની ગાડી પાટા પરથી ઉતરી જતા વાર ન લાગે. પણ જેને કોઈ અંશે કલ્યાણ થયું હોય એ એનો અનુભવ એને રોકે બીજી દિશામાં જતા. એનો અનુભવ થઈ એટલે એનો અનુભવ એને રોકે કે બહુ નહીં, પ્રસંગ બન્યો, ગમે એ ઘટના ઘટી, મારી અપેક્ષા શું છે કે મારું આત્મકલ્યાણ કરવાની. અને એ અહીંથી મળે છે કે અહીંથી મળે એવું ચોખ્ખું દેખાય છે, મારો અનુભવ બોલે છે. મારે શું બીજું, મારે બીજું શું જોઈએ? મારે જોઈએ મને મળે એવું છે, મારે બીજું શું જોઈએ? એટલે તે દિવસે નહોતું કીધું કે ભાઈ તમે પ્રવેશકાળ જોઈ લેજો બધા. એકમાત્ર આત્મકલ્યાણના હેતુથી સત્સંગમાં આવતું હોય તો વાંધો નહીં આવે, નહીં તો આજે ને કાલે ગાડી પાટા ઉપરથી ઉતરી જશે તમારે. પ્રસંગ તો અનેક જાતના ઉભા છે, ઉદય પ્રસંગો તો અનેક જાતના આવશે. ક્યારે ગાડી પાટા ઉપરથી ઉતરી જશે કઈ તમને ખ્યાલ નહીં રહે, કેમ કે તમારો મૂળ હેતુ નથી જો શુદ્ધ હેતુ હોવો જોઈએ નથી, કંઈક અન્યથાપણું છે. એટલે જો પ્રવેશ કાળ ભૂલથી બીજી રીતે થયો હોય તો વર્તમાનમાં સુધારી શકાય છે ચોક્કસ. અત્યારથી નવે નવેસરથી પ્રવેશ કરવો, નહીતર ગાડી પાટા ઉપરથી ઉતરતા વાર ન લાગે. આ બહુ અઘરું છે નીકળવું, સંસારમાંથી નીકળવું બહુ અઘરું છે. એમને જીવને અનંતકાળ નથી ગયો પરિભ્રમણમાં. આમાં કાંઈક રોટા ઝોટા રોળા ઝોળા કાંઈક ઊભા થાય ને કાંઈક આવે, કંઈક પ્રકારના આવે. શું મારે શું મતલબ છે કે મારા આત્મકલ્યાણ, મારું એકલું પ્રયોજન છે, એ પ્રયોજનની સિદ્ધિ મારે ત્યાંથી થાય કે ન થાય એટલું જ જોવાનું છે. ન થાય તો સંગ મૂકી દેવો, થાય તો કરવો, બીજું બધું કાંઈ જોવું નથી. આવી રીતે હાલવું પડે. એવો વસ્તુ દ્રષ્ટિએ એ પત્ર જ્ઞાનનો છે. પછીનો પત્ર છે 340 નંબરનો. એ 14 ઉપરનો પત્ર લખ્યો, બીજે દિવસે પોતે પણ બીજો પત્ર પણ લખ્યો છે. હા, 13, 12, 14, 13, 14, 12 બીજાને લખ્યો છે. 13, 14 અને પૂનમ ત્રણેય પત્ર એક એક દિવસે પોતે લખ્યા છે. જેમાં ચાર પ્રશ્નો લખવામાં આવ્યા છે, કોણે, સુભાગભાઈએ ચાર પ્રશ્નો લખ્યા છે તે પત્ર, તથા સ્વાભાવિક ભાવ વિશે જીનનો જે ઉપદેશ છે તે વિશે લખ્યું, તે પત્ર ગઈકાલે પ્રાપ્ત થયું છે. લખેલા પ્રશ્નો ઘણા ઉત્તમ છે. ચાર પ્રશ્નો હતા, એ ચારે પ્રશ્નો ઘણા ઉત્તમ છે, જે મુમુક્ષુ જીવને પરમ કલ્યાણને અર્થે ઉગવા યોગ્ય છે એવા પ્રશ્નો, પોતાના આત્મકલ્યાણ માટે મુમુક્ષુ જીવને આવા પ્રશ્નો ઉગવા જોઈએ. પ્રશ્નોના ઉત્તર હવે પછી લખવાનો વિચાર છે, એટલે આ પત્રમાં નથી લખ્યો. જે જ્ઞાને કરીને ભવાંત થાય, થોડા વાક્ય બહુ સરસ લેખા છે. જે જ્ઞાને કરીને ભવનો અંત આવે, ભવાંત એટલે જે જ્ઞાને કરીને ભવાંત જ્ઞાન ભવાંત થાય, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. પરિભ્રમણ મટાડે એવું જે આત્મજ્ઞાન, એ જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે એમ જાણીએ છીએ. જ્ઞાન અટપટું નથી, એ જ્ઞાનનું સ્વરૂપ ઘણું સુગમ છે. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે, તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે, ઘણી ઘણી કઠણ છે. અને એ પ્રાપ્ત થવાના જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ થયા રખડવું પડ્યું છે, અને જે બે કારણ મળે મોક્ષ હોય છે. બહુ સરસ વાત લખી નાખી છે. શું કહે છે કે આત્મજ્ઞાન છે એ ભવનો અંત કરનારું છે. એ જ્ઞાન આત્મજ્ઞાન સુગમ છે, આત્મજ્ઞાન અઘરું નથી. કેમ કે જ્ઞાનથી જ જ્ઞાનને વેદવું છે, જ્ઞાનથી જ્ઞાનને અનુભવ કરવો છે. તો અનુભવ તો બીજા ત્રીજાનો કરે છો, હવે તારા જ્ઞાનનો અનુભવ કરે એટલી જ વાત છે. પણ એટલું થવા માટે જે દશા જોઈએ, હં, તે જ્ઞાન સુગમપણે સહજપણે સહેલાઈથી પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ, જે પાત્રતા જોઈએ, તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે. આત્મજ્ઞાન મોંઘું નથી, પાત્રતા મોંઘી છે એમ કહે છે. કેવું સરસ ધ્યાન દોર્યું છે જુઓ. જ્ઞાન થવા અર્થે, જ્ઞાન પ્રાપ્તિ અર્થે જીવને પાત્રતા જોઈએ. યોગ્યતા વિના કદી જ્ઞાનની પ્રાપ્તિ નથી. એ યોગ્યતા ઘણી ઘણી કઠણ છે, એમ કે યોગ્યતા આપવી કઠણ છે. એ યોગ્યતા આવવામાં ભારા ઉભારા કંઈક જાતના આવે છે, કેમ કે પૂર્વકર્મના ઉદય છે, પોતાની યોગ્યતા હજી આવી નથી. એટલે ઉદયની અંદર પરિણામ જે બગડે છે અથવા રસ લેવાઈ જાય છે, ખેંચાય છે, કોઈ રીતે આગળ વધવા દે નહીં. એટલે ઘણી ઘણી કઠણ છે એમ લીધું છે. અનેક જીવો સત્સંગમાં આવે છે, અનેક જીવો શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, આત્મકલ્યાણનો રસ્તો વિચારે છે, અને કોક કોક જીવ જ એમાં પ્રગતિ કરે છે. આ બે કારણ જોઈએ. જે બે કારણ વિના જીવને અનંતકાળ રખડવું પડ્યું છે, અને એ બે કારણ મળે એનો મોક્ષ થઈ જાય છે, જા છૂટી જાય છે. એમ કરીને છેલ્લે છેલ્લે એમણે એક કહેવા જેવી મહત્વની વાત એમણે કરી નાખે છે. એટલે લાઇટલી લેવાય નહીં. યોગ્યતા અયોગ્યતાનો મુમુક્ષુની ભૂમિકાનો વિષય હળવાશથી લેવાય નહીં, લાઇટલી લેવાય નહીં. કેમ કે ઘણું ઘણી કઠણ વાત છે. જ્ઞાન દશા એટલી કઠણ વાત નથી જેટલી યોગ્યતા અને પાત્રતા આવી કઠણ વાત છે. એ પાત્રતા નથી આવી એટલે અટકો છે. પાત્રતા આવે એટલે જ્ઞાન દશા આવતા વાર નથી, જ્ઞાન દશા આવે એટલે મોક્ષ આવતા વાર નથી. વાત છે જે કઈ અનંતકાળ કાઢ્યો છે યોગ્યતાના અભાવે, પાત્રતાના અભાવે. એટલે પાત્રતાનું મૂલ્ય બહુ છે, પાત્રતાનું મૂલ્ય ઘણું ઘણું છે. એટલે તો આપણે પાત્રતા ઉપર આખો આર્ટિકલ તત્વાનુશીલનમાં આપેલો છે, એનું ઘણું મૂલ્ય છે.